காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜைன தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜைன தர்மோஸ்து மங்களம். அஜ்ஞான தீமிராந்தான ஜ்ஞானாஞ்சன ஷலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
જીવને અનાદિના અને અનંતના પરિભ્રમણથી મુક્ત કરવા માટે જ્ઞાની પુરુષોએ દેશના આપી છે, ઉપદેશ આપ્યો છે. બંધ મોક્ષની વ્યવસ્થાનું જે સ્વરૂપ પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા દેવે પોતાની દેશનામાં પ્રકાશ્યું છે, તે સ્વરૂપને, તે વ્યવસ્થાને જે પ્રકારે કહી શકાય તેવી રીતે પુરુષોએ એને અનંત ભેદે એ વ્યવસ્થા સમજાવી છે. અને બધો એવો આ જીવ એને અબંધ તરફ ગતિ કરવાની છે, બંધમાંથી અબંધની દશાને પ્રાપ્ત કરવાની છે, જવાને બદલે અનુબંધ અને અનંતાનુબંધમાં ચાલ્યો જાય છે. એ બંધમાં જવું છે, બંધમાં જવું છે, અબંધમાં. પરંતુ વસ્તુ સ્થિતિનું, બંધ મોક્ષની વ્યવસ્થાનું એને જ્ઞાન ન હોવાને કારણે, સમજણ ન હોવાને કારણે, તથારૂપ પુરુષાર્થ ન હોવાને કારણે, તથારૂપ પરિણતિ ન હોવાને જીવ કર્મબંધના હેતુને પકડી લે છે, છૂટવાના હેતુ પકડ, બંધાવાના હેતુને પકડી લે છે. અને બંધાવાના હેતુને એ અનુબંધ અને અનંતાનુબંધની પરંપરામાં ફરી અનંત સંસારનો સંબંધ કરી એને જીને એના પ્રવચનમાં અનંતાનુબંધ કષાયનું સ્વરૂપ કહ્યું છે. આપણે પરમ કૃપાળુ દેવે આપણને જે અનંતાનુબંધી કષાય અંગેના જે પત્રો આપ્યા છે એમાં આંખ 6-13 એની વિચારણા કરીએ છીએ. કહ્યું છે ત્યાં જે કષાય પરિણામથી અનંતસારનો સંબંધ થાય તે કષાય પરિણામ જીન પ્રવચનમાં અનંતાનુબંધી કહી છે. જે કષાયથી જીવને રખડાવનાર કષાય છે, જીવને રખડાવનાર કસાય છે અને એમાં અનંત પ્રકારનો સારનો સંબંધ કરાવી નાખે એવા ચાર મુખ્ય કસાયની ચોકડી તે ક્રોધમાન માયા લોભ છે. અનંત સંસારનો સંબંધ જીવને જેના સંસારનો સંબંધ એક વાત અને અનંત સંસાર બીજી વાત, બંને સમજવી પડે. રિઝલ્ટન્ટ ઇફેક્ટ ચેઇન રિએક્શન આ થાય એટલે આ તો સ્વાભાવિક થાય જ. એટેચ્ડ વાઇસીસ એક પ્રકારનો અવગુણી પરંપરા હોય જ. ની અંદર તો એવા ઘણા ઉદાહરણ છે, રોગની અંદર એવા ઘણા રોગ છે કે આ હોય એટલે આ તો સાઈડમાં છે, મૂળા રોગ મળશે ત્યારે આ મળશે. એને એટેચ્ડ કહે છે. એ આ ભાષામાં અહીંયા અનુ કે એની સાથે એનું અસ્તિત્વ સ્વાભાવિક રીતે બાય પ્રોડક્ટના રૂપની અંદર થઈ જતું. અનંત સંસારનો અનુબંધ, એ અનુબંધ પડે કે અનુબંધની અંદરથી સંસારનો સંબંધ અનંત રીતે એનો ચાલુ રહી એવા ચાર કસાય, ક્રોધ માન માયા ને લોભ, કે જ્યાં તન્મયપણે તો અપ્રશસ્ત ભાવે તીવ્ર ઉપયોગ પ્રવર્તી છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. કસાયનું સ્વરૂપ ત્યાં પરમાન્ય રૂપમાં નથી, એક્સ્ટ્રીમ સ્વરૂપ તીવ્ર ઉપયોગે તન્મયપણે સંસારના પદાર્થમયપણે ત્યાં આસક્તિ છે. અપ્રશસ્ત ભાવે તન્મયપણું છે અને ભાવમાં પણ એટલું માઠાપણું છે. અપ્રશસ્ત ભાવ એટલે માઠા ભાવ, માઠા ભાવે તીવ્ર ઉપયોગે. આ ત્રણેય શબ્દને બરોબર અનંતાનુબંધ સ્વરૂપ સમજવા માટે આપણે લક્ષ્યમાં લેવા પ્રયત્ન કરીએ. તન્મયપણે સંસારની જે પ્રવૃત્તિ છે એ પદાર્થ સાથેનો જે સંબંધ છે એમાં તન્મય થઈ ગયો છે, એકાકાર થઈ ગયો છે. પોતાનું ભાન ભૂલીને એકાકાર રૂપ થવું, પાછો અપ્રશસ્ત હોય એટલે માઠા ભાવથી છે. ક્રોધ માન માયાને લોભના કસાયની અંદર જે કસાય હશે ત્યાં એનો એક્સ્ટ્રીમ તરતમ્યતાની દ્રષ્ટિએ માઠા ભાવથી છે. યોગે એ કસાયની પ્રવૃત્તિમાં અડધાયેલો નથી કે જેથી એને બાકીનું બધું ખ્યાલ દે. એ તીવ્ર ઉપયોગે એ સમયે એનો ઉપયોગ બીજે ક્યાંય નથી, એ માં જ છે. માઠો તીવ્ર ઉપયોગ, તનપણા સાથેના માઠા ભાવ, આ ત્રાયો જયારે ભેગો થાય અનંતાનુબંધી સંભવે છે. એના મને અનુબંધ કેવા પડે, આપણે જેને કઈક ચી માચીને આને પાપ કર્યા છે, પાપ કરવામાં કંઈ પાછું વાળીને જોયું, એવા કર્યા છે કે કોઈ બચે નહીં મારા પાપના ભાવથી. એને જે ભાવ કર્યો છે એમાં એ પ્રબંધ કર્યો છે, એવો ઉપયોગ કર્યો છે, એવું આવ્યો કોઈ બચવા ન પામે. ભાવ માઠા છે, અનમયતા છે અને ઉપયોગની તીવ્રતા છે. મુખ્ય કરીને અહીં કહ્યા છે તે કસાયનો વિશેષ સંભવ છે. જ્ઞાનીની વાણીમાં હવે આપણે પ્રવેશ કરીએ કે આવા અનંત કસાય પ્રભુ અપ્રશસ્ત ભાવ તન્મયપણું અને તીવ્ર ઉપયોગ પોસિબિલિટી વધારે ક્યાં છે, એ સંભાવના અધિક ક્યાં છે. અમારે સંસારથી તો બચવું છે પણ અનંત સંસારથી પેલા તો અનંતમાંથી અંતની પરિપાટીમાં તો આવો. આપણે તો જે મોક્ષની વાત કરી ત્યારે એક ધડાકાની વાત કરી એટલે ભેગું, અને અંતમાં તો તું આવો, એની પરિપાટીમાં એ સર્કલમાં તો આવો. કમ ઇન ધીસ ઓર્બિટ, એન્ડલેસના ઓર્બિટમાંથી એન્ડના ઓર્બિટમાં આવતું, અનંતમાંથી અસંગમાં આવ, અસંખ્યાતમાં સંખ્યાતમાં આવ, સંખ્યાત્મમાં આવ. માર્ગ ક્રમિક છે કે હા, ક્રમની સ્પીડ ઘણી છે, સ્પીડ ઘણી છે.
લૌકિક ધોરણો સ્પીડના અહીંયા દાખલ નહીં કરી શકાય. અંતર્વૃતમાં કોટી કર્મનો ક્ષય કરી શકાય છે, એક સાટો વારી શકાય છે, બધું જ શક્ય છે. આ વિતરાગ વિજ્ઞાન ક્રમ અને ક્રમની સ્પીડ અને એનું સેલ એકોર્ડિંગલી જેને કહીએ ગ્રેજ્યુઅલી, એ ગ્રેજ્યુઅલની સ્પીડ કોઈ અનંતી છે, કેમ કે અનંત છે આ વિજ્ઞાન. જેમ બાંધવાની અંદર એનો ક્રમ અનંત, જ્ઞાનીઓ કે છે કે આ સંખ્યાથી પર છે, એમ છૂટવામાં પણ જ્ઞાનીઓ કે છે કે અનંત અનુબંધથી પણ કેમ છૂટાય, પણ એ અનંત કેમ ટળે એ આપણા વિષયમાં લઈશું. અત્યારે જે વિચારણા કરવાની છે ત્યારે તો અનંત અનુબંધી બાંધવાની, આપણે નિત્ય બાંધવાનું તો ઠીક છે તો બાંધા કરશું નહીં, અનામંદી પહેલા બંધાવા જોઈએ નહીં. એ ભાવમાંથી જીવે પોતાની જાતને જોઈએ, ક્રમ સરજ સમજવાનું, ક્રમ સરજ આપણે આગળ ચાલવાનું. ધર્મનો પુરુષાર્થ જ્ઞાની છે તે ક્રમ પ્રમાણે ચાલો. પરમ કૃપાળુ દેવનું એક અભ્યંતર અવલોકનની નોંધ એક ચોથી છે અને એની કહે છે મારે ત્વરાથી મોક્ષ જોઈ છે, એટલે પુરુષ આવીને કહે છે એમ ન મળ્યો, ક્રમથી ચાલવું, કે ક્રમ બ્રહ્મ હું માનતો નથી. તો તું માનતો નથી તો તારો ત્યાં પ્રવેશ નથી, યુ આર નોટ. અક્રમ ચક્રમની કોઈ વાત જ નથી અહીંયા. આ તો વિતરાગનું વિજ્ઞાન છે. પછી ક્રમના ભેદ સમજવા, એ પણ એક ભેદ છે ના, ક્રમના ભેદ, એની ગતિ, એની અંદર સ્પીડ, એની અંદર ટાઈમ ફેક્ટર. મોર્ડન સાયન્સ તો હજી પાપા પગલી પણ ભરતું નથી આ વિતરાગના વિજ્ઞાન પાસે, ચંદ થઈ શકતો નથી. ટાઈમ આ બે મોટા વિતરાગ વિજ્ઞાને આ બધા પ્રદેશોને સર કરીને સર્વજ્ઞતાને સમજવી. આખરી કૃપાળુ દેવે કહ્યું કે પદનું ધ્યાન કરો. આ સર્વજ્ઞ પદ શું છે પેલા લણામાં લ્યો, મારા ભગવાન સર્વજ્ઞ છે તે જ્ઞાન છે એને બધી ખબર પડી જાય છે, એટલે પોતો જ્યોતિષી છે એમ. લૌકિક દ્રષ્ટિ શું છે જેને ખબર પડે છે એની પામી જ્યોતિષી, એસ્ટ્રોલોજર ઇઝ નો મોર એસ્ટ્રોલોજર. આ પરમ કૃપાળુ દેવે કહ્યું કે એ તો કલ્પિત જ્ઞાન છે, જ્યોતિષ એ તો એરી દીધું, ભૂલી ગયા અમે. તમારે કોઈ દિવસ આવું યાદ પણ ન કરવું, જ્ઞાન છે એવું પણ તમારે યાદ ન કરવું એમ એમભાઈને જણાવ્યું. કલ્પિતની વાત નથી, આ તમારું સર્વજ્ઞપણું કેવી રીતે અમારે એ સમજો. આ અનંત રહસ્યો છે, આ રહસ્યોના ભેદને પ્રભેદને જાણો જ્ઞાન. આ સર્વજ્ઞતાની જો શ્રદ્ધા થાય તો વિતરાગ આપણી શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થાય સર્વજ્ઞ પદની. મુખ્ય કરીને અહીં કયા છે એ સ્થાનકે તે કસાયનો વિશેષ સંભવ છે. કયા સ્થાનક કે જ્યાં અનંતાનુબંધીનો વિશેષ સંભવ, જ્યાં જીવને અનંત સંસાર સંભાવવા સંબંધ થવાની તક મળેલી છે. સતધર્મ અને સદ એ પ્રકારે દ્રોહ થાય ના થાય તથા એ આદિ પ્રતિથી તેમજ અસત દેવ અસત ગુરુ અસત ધર્મનો જે પ્રગ્રહ થાય તે કૃતકૃત્યતા માન્ય થાય આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધ કસાય સંભવે છે. આંક 613 મુખ્ય કરીને અહીં કહ્યા છે સ્થાનકે તે કસાયનો સંભવ છે. અનંતાનુબંધી કસાય સતદેવ સતધર્મ જે પ્રકારે દ્રોહ થાય, જે પ્રકારે દ્રોહના થાય એનું નિચાવું કરીએ, અવજ્ઞા એની આમન એની નીચા દેખા એના પ્રત્યેનો અભાવ ભાવ થાય તથા વિમુખ ભાવ થાય. જીવ આ સત્વ સતધર્મ અને સદગુરુ પ્રત્યેના જીવોનો વિમુખ ભાવ થાય, જીવ ત્યાંથી અટકી જાય પાછો વળે, એ આદિ પ્રવૃત્તિથી. આ એક અને બીજી તેમજ સતદેવ સદગુરુ સદધર્મ એની અવજ્ઞા એનો દ્રોહ અને એના પ્રત્યેનો વિમુખ ભાવ, આ ત્રણ વસ્તુ, આ ત્રણેયની હવે બીજી વસ્તુ, તેમજ અસદેવ, અસદગુરુ, અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, માં નાસ્તિથી કહ્યું, હવે અસ્તિથી, સદદેવ, સદગુરુ ને સદધર્મનો નાસ્તિ, એનો દ્રોહ, એના પ્રત્યેનો ભાવ, હવે અસદદેવ, અસદગુરુ એનો આગ્રહ, એનો આગ્રહ થાય, તે સંબંધિત કૃતકૃત્ય થાય, સમજાય છે? માત્ર આગ્રહ કરીને જીવ બેસી રહેતો નથી, તે સંબંધી તો થાય, તમે તો ધન્ય થઈ ગયા. એ આદિ પ્રભુથી આવી પ્રવૃત્તિ કરવાથી પ્રવર્તતા વર્તતા જીવોને અનંત બંધી કસાય સંભવે છે. આ બિઝનેસમાં ન થાય, સંસારમાં ન થાય. એટલે કૃપાળુ દેવે કીધું કે સંસારની બીજી ક્રિયાઓમાં અનંતાનુબંધીનો સંભવ ઘણો ઓછો છે. આપણે બંધ અનુબંધની વાત નથી કરતા અત્યારે, હવે આપણે અનંતાનુબંધીના વિષય ઉપર છીએ. અને અનંતાનુબંધીનો વિષયની અંદર પરમાત્મા ભગવાન કે તે બીજી સાંસારિક ક્રિયા કરતા પરમાર્થ માર્ગમાં, પરમાર્થની અંદર ભ્રાંતિગત પરિણામે આમે જે ચાલતું હોય શું ચાલે, અને જીવ જ્યાં પ્રકારે જ્યાંથી એને સંસાર છોડવાનો છે, છૂટે એવી સંભાવના છે, એટલે આ બંધ અવસ્થા જીવને અબંધ અવસ્થા પ્રાપ્ત કરવાના જે સાધન, જે માર્ગ, પુરુષનો માર્ગ અને એની આજ્ઞાએ ચાલવામાં જીવનું કલ્યાણ છે, એવા અંદર પ્રવૃત્તિ કરનાર જીવ આવ્યા પછી ત્યાં ક્રોધ, માન, માયા અને એ ઉત્પન્ન થવામાં એના આ અપ્રશસ્ત ભાવની આ એનું સ્વરૂપ, અજ્ઞાનીનો આશ્રય છોડતો, લૌકિક માન લેવા માટે થઈને અસદગુરુને દ્રઢ કરે છે, આના મિથ્યા અભિમાનને પોષવા માટે થઈને આ આખા અસત માર્ગની પ્રરૂપણા કરીને બાજુ પોતાના થાણા ધપાવી અને જીવોને ગુમરાહ કરવાનું કામ કરે છે. જગતમાં બે પ્રકારના જીવો થયા, એક અરિહંત પરમાત્મા, જ્ઞાની પુરુષોની એક આખી જાત કે જેણે જગતના જીવોને રસ માટે પ્રયત્ન કર્યો, મોક્ષનો માર્ગ આલોક કર્યો, ભટકતા જીવોને મોક્ષના માર્ગ લાવવા માટે એને પ્રયત્ન કર્યો, કે ચાલનાર જીવને કે છે કે આમાં જો એ માર્ગાનુસારું થઈ જાય, આ રસ્તા ઉપર જેનો પગ ને પછી ભલે ચાલ્યો જાય, ધીરે ધીરે ચાલે, કાંઈ નહીં, પણ પહોંચશે યોગ્ય જગ્યાએ અબંધમાં. અને બીજા પ્રકારના જીવો એવા ભેગા થયા, શું કે મોક્ષના માર્ગમાં તો ન જ જવા જોઈએ, એનું કામ એટલું, એ જીવ મોક્ષના માર્ગમાં જવો જોઈએ, એટલે અહીંયા આડા ઉભા રહી ગયા, ભાઈ અહીંયા નહીં, પછી તું તાર લોક ખુલ્લા પડ્યા છે, હેડો છે ગમે ત્યાં, દસે દિશાઓ જા, ચારે ગતિમાં જા અને માં જા, ભટકા કર, તને પંચમ ગતિ તરફ અમે જવા દેશું. જ્ઞાન પુરુષનો દ્રોહ, અસત દેવ, અસત ધર્મ ઋણો જે પ્રકારે દ્રોહ થાય તો હશે.
જ્ઞાન કથે ને અંતર છૂટ્યું મો તે પામી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ.
આ જ્ઞાનીનો દ્રોહ જીવ કેવી રીતે કરે? એ જ્ઞાનીની સમીપ જાય તો ખલાસ, તો કામ થઈ જાય ને એનું. જ્ઞાનીનો દ્રોહ કરવા જ્ઞાન નથી, એ જઈ શકે નહીં, જાય તો એના પ્રભાવ ક્ષેત્રમાં આવી જાય. અને જ્ઞાનીનો ના મુખથી જ્ઞાન કથે અને મોઢેથી જ્ઞાનીની વાત બોલ્યા કરે, અંતર છૂટ્યો અને મોહ, એનો મોહ છૂટ્યો નથી. જ્ઞાનીએ જે મોહ પરિણામ, જે અજ્ઞાન અનંતકાળથી જીવ સમયે સમયે અનંત કર્મનો અનુબંધ કરતો આવ્યો છે, તેનાથી છૂટવાની વાત કરી છે, એ વાત બરોબર કીધા કરે છે. એટલે લોકોને ભ્રમ થાય કે આરો આહમદદાર લાગે છે. લોકોને ભ્રમણમાં કેવી રીતે, ભ્રાંતિમાં કેવી રીતે નાખી શકાય, સ્વયં ભ્રાંતિમાં કેવી રીતે રહેવાય? તો જ્ઞાનની વાત કરીને પોતાને પણ એક ભ્રાંતિ થઈ જાય કે મને જ્ઞાન થઈ ગયું, વાંધો નથી, આપણે બધું સમજી ગયા છીએ, આપણને આ બધું કર્મ, બંધ, મોક્ષ, વ્યવસ્થા બધી ખબર છે, હવે નવું શું આવવાનું હતું, હવે નવું શું કહેવાના હતા? પોતાને ભ્રાંતિ અને અન્ય જીવોને ભ્રાંતિ કરાવે, ભ્રાંતિ ઉત્પન્ન થાય. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મોહ. પાડુદેવે જ્ઞાનીના દોની આત્મસિદ્ધિમાં આ આત્મસિદ્ધિ પૂરી થવા આવી. શિષ્યને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને હવે એને સાધન મળી ગયું છે, હવે એને સિદ્ધ દશામાં જવું છે ત્યારે કહે છે. ઉપસંહારની ગાથા છે આ, આત્મસિદ્ધિના ભાગની અંદર ઉપસંહારની ગાથા છે કે બધું જ જ્ઞાન પ્રાપ્ત થયા દીક્ષાંત પ્રવચન હોય યુનિવર્સિટીમાં, વેલિડેક્ટરી એડ્રેસ, એ દીક્ષાંત પ્રવચન એ આત્મસિદ્ધિની 15 ગાથાઓ છે. છેલ્લી ઉપસંહાર કે જો ભાઈ, હે શિષ્ય, હવે તું પુરુષાર્થ માર્ગમાં જાય છે, આ તારે સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે, સાધન દશા તું બરોબર સમજી ગયો છું, તારે હવે આ કામ કરવાનું છે, તે સમયે અમે તને એના ભયસ્થાન કહી છે. એના ભયસ્થાન કે જો જોયો, ઉપાદાનનું નામ લઈને ક્યાંક અવડો હાલતો નહીં, જોજે હો નિમિત્તને ક્યાંક આ પ્રકારના જુદા કારણ પકડીને ક્યાંક પુરુષાર્થને મંદ કરતો નહીં. જો પુરુષાર્થ જો જીવની ચાહતો તો તું ક્યાંક પુરુષાર્થ કરજે. જોજે હો નિશ્ચય નહીં, ફરણું કરતા કરતા વારને નિશ્ચય નહીં કરીને ક્યાંક વાતને ઊંધું સ્વરૂપ દેતો નહીં. એટલે આ બધી ઉપસંહારની ગાથામાં સાધક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ શિષ્ય સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનો છે, એના સાધના માર્ગમાં આવનાર ભયસ્થાન છે કે એ જયારે પરમાર્થ માર્ગની આરાધના કરે ત્યારે ઓલો એમ કે નિમિત્તથી કાંઈ થાય નહીં, શું મીંડો છું પતી ગયું. જો એને બ્રહ્મમાં નાખવા માટે તૈયાર જ છે. જે જગતમાં માર્ગને આલોકિત કરનારા લોકો પણ છે અને જગતમાં માર્ગમાં અંધારા ઉભા કરનારા છે, કારણ કે એને અનંત સંસાર બાંધવો છે, છૂટવું નથી. કેમ કે એને નકેર્યું છે કે આ સંસારનો જો અંત આવી જાય તો જ્ઞાનીની વાણી ખોટી પડે કે પછી બધાય મોક્ષે બેહ્યા જાય, સંસાર રહીએ નહીં. અને સંસાર રહીએ નહીં તો આની પૂજા કોણ કરે? અને આમણે કહ્યું છે કે સંસાર પ્રવાહથી અનાદિ છે, અનાદિ એને અનંત છે. પ્રવાહથી વ્યક્તિની આત્માની અપેક્ષાએ સંસાર અનાદિ પણ અનંત નથી. એક આત્માની અપેક્ષાએ આ સંસાર અનંત નથી, એનો અંત થઈ શકે છે. પણ સંસારનું સ્વરૂપ જો પૂછો તો જ્ઞાનીએ કેવું કીધું છે? અનાદિ અનંત. સેના માટે? તારી અપેક્ષાએ અનંત છે, તારી અપેક્ષાએ અનંત નથી. એક જીવની અપેક્ષાએ અનાદિ ખરું, મારા સંસારનું સ્વરૂપ અનાદિ ખરું, પણ અનંત નથી. અનંત હોય તો મારો મોક્ષ ક્યાંથી હોય? તો ભવ્ય જીવોનો મોક્ષ છે એટલે એની અપેક્ષાએ સંસાર અંત છે, શાંત છે, જેનો અંત સહિત છે એવો અનાદિ શાંત સંસાર. વ્યક્તિગત અપેક્ષાએ મારો તમારો બધાનો સંસાર અનાદિ ખરો પણ શાંત. સંસાર ઉભો થવામાં આપણે બધા ભેગા ખરા, પણ સંસારને ટકાવવામાં નહીં. પણ કેટલાક લોકોએ આ સંસારને ટકાવવાનું બીડું ઝડપી લીધું. એણે નક્કી કર્યું છે કે કોઈ હિસાબે, અને ભગવાન તમે કીધું એ કામ અમે કરશું, છૂટવાનું કામ થોડે, તો પછી આ જાળવવાનું કામ અમે કરશું. આવા જગતના જીવો વિચિત્ર પ્રકારની ખોપરી હોય ને ભાઈ, આ સંસાર છે. એણે નક્કી કર્યું છે એટલે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો તે પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. ભગવાન કહે છે જ્ઞાનીનો દ્રોહ આમ થાય, મોહ છૂટે નહીં અને વાતો જ્ઞાનની કરવી, વિતરાગના જ્ઞાનની વાત કરવી અને વર્તન મોહયુક્ત કરવું, આસક્તિયુક્ત કરવું, પદાર્થની અંદરના તન્મય ભાવે કરવું, પદાર્થ સાથે માથા પરિણામથી કરવું, આને દ્રોહ કહેવાય. જ્ઞાનીની અવજ્ઞા કરવી, એનાથી વિમુખ થવું, એના માર્ગથી વિમુખ, અને અસદગુરુ અસદદેવ અસદધર્મ એનો આગ્રહ ક્યારે થાય? કે સંસારની લાલચમાં ખેંચાઈ જાય જો જીવ તો જ થાય આગ્રહ.
જે જીવને સંસારની લાલચમાં ખેંચી લેવો હોય અને જો એના પરિણામ નબળા હોય તો એ અસત ગુરુ અસત દેવ અને અસત ધર્મમાં સહેલાથી જીવ લપસી જાય. બધું જ જાણવા છતાં દસ દસ વર્ષ, પંદર પંદર વર્ષ, વીસ વીસ વર્ષ, અરે ભવો ભવ, કેટલા ભવમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અનંત વાર એણે આ વિતરાગના શાસ્ત્ર શ્રવણ કર્યા હશે. ભગવાન તો કે છે અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું, અનંતવાર તે જૈન દીક્ષા પણ લીધી છે. પણ અંદર આ સંસારના આ લોક વિશેની રહેલી અલ્પ સુખેચ્છા, અલ્પ પણ સુખેચ્છા, ક્યાંક આ કસાઈનો કણિયો અંદર રહી ગયો છે અને એની સાથેનો મમતભાવ જોડાઈ જાય. ભૂલથી પણ જ્ઞાત અજ્ઞાત પણ એ જાણતા અજાણતામાં કહે છે, હે પ્રભુ, જાણતા અજાણતા કોઈ પાપ હોય એની પણ હું માફી માંગુ છું. જાણપણાને તો માફું છું, અજાણપણાની પણ માફી માંગુ છું. કારણ કે પૂર્વના સંસ્કારો એટલા બધા અજ્ઞાત જોર કરે છે કે કદાચ આપનો બોધ મારા લક્ષમાંથી બહાર ચાલ્યો ગયો હોય અને મારાથી આવું અતિચારનું પાપ થયું હોય. આ બધા જ એની અંદર જીવ ક્યારે જ લપસી શકે, અસત માર્ગમાં ક્યારે જાય. જે જે જીવો ગયા હોય, જે જે અંદર રહ્યા હોય એનું પૃથક કરો. હેવ એ ઓબ્જેક્ટિવ એનાલિસિસ. કોઈ એકને પકડી લ્યો, આપણા કુટુંબનો, આપણો નિકટનો, અને આપણને લાગે કે આને સતમાર્ગની શ્રદ્ધા કેમ નથી, આ બધું આચું હોય છે, જાણતો નથી. જો એનું એનાલિસિસ કર, ખબર પડશે કે સંસારનો એ લાલચું છે. કોઈને કોઈ સંસારના સુખની ઈચ્છા એની અંદર હજુ રહેલી છે. ક્યાંક માનની છે, ક્યાંક ક્રોધની છે, ક્યાંક લોભની છે, કે ક્યાંક કામની છે, ખબર નથી. કોઈ પ્રકારની છે તૃષ્ણા, કોઈ વાસના. પણ કઈ અપેક્ષાએ? સંસાર અપેક્ષાએ, પદાર્થ અપેક્ષાએ, પુદગઢ પદાર્થ અપેક્ષાએ જીવ ક્યાંય ને ક્યાંય મમતથી જુઓ છે. એટલે આ આગ્રહથી ભજે છે, એને મનાવવામાં એને કૃતકૃત્યતા કરે છે. આ જગતનું પોતે પણ કૃતકૃત્ય થાય છે. મિથ્યા બાધાઓ, આખડીઓ, માનતાઓ, નૈવેદ, ભોગ કેટલા ચડાવીએ છીએ આપણે. કોણ આત્માના મુક્તિ માટે ચડાવવા જાય છે, કોણ કર્મના નાશ માટે જાય છે? કયું આપણું એવું માનતા બાધા આખડી કે મારા કર્મનો નાશ થાય? અને કયા શાસ્ત્રમાં આજ્ઞા છે કે કર્મના નાશ માટે થઈને સુખડી ચડાવવી? કયા જ્ઞાની પુરુષની આજ્ઞા છે કે તારા પાપના નાશ માટે થઈને આ પ્રક નૈવેદ કરવા? જીવ સંસારિક સુખ દુઃખની સામે બાથ ભીડીને પડ્યો છે કે જે તે બાંધા છે એ પોતાને ઉદયમાં આવે છે અને ભોગવવાના જ છે. પછી તો કાગ ન્યાયના હિસાબે કાગ તાળનું પડવું, એટલે મૈંડો છે શ્રીફળ વધેરવા. એમાં એક વધેર્યું ને હરખું થઈ ગયું એકાદાને. એ એકાદાને હરખું થયું તો સો જણાને આંધળા કરી નાખે. અને ચાલ્યો જાય, તપ સિવાય કર્મનો ક્ષય થાય નહીં. માર્ગ તો નિર્જરાનો ને, નવ તત્વની સમજ બરોબર લેવાની કે જીવને આશ્રવ છે બંધનું કારણ છે, સંવર છે મુક્તિનું કારણ છે. નિર્જરા કરો, ત્યાગ વૈરાગ્ય બધી અકામ નિર્જરા છે, કાંઈ વાંધો નથી. કૃપાળુ દેવે બે ગાથાની અંદર અકામ અને સકામ નિર્જરાનો ઉકેલ આપી દીધો આપણી સામે કે ચિંતા કરશો નહીં, નિર્જરા છે ને. નિર્જરા સ્વયં મુક્તિનું કારણ છે, પછી એમાં અકામ સકામ એમાં તારતમ્યતાનો ભેદ છે, બીજો કાંઈ નથી.
વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની.
આ વૈરાગ્ય આદિ બધી જે સંયમની સાધના છે એ આત્મજ્ઞાન હોય બરોબર છે, સફળ છે એમ ભગવાન કે, બરોબર તો સકામ નિર્જરા છે. એ જીવને એની સ્પીડ પકડાઈ જાય, પછી તાત્કાલિક એ બંધનું કારણ થઈ જશે તાત્કાલિક. પણ પ્રભુ એવી મારે નિર્જન પ્રાપ્ત કરવી, એવું તપ, મારા વૈરાગ્ય, ત્યાગ બધું એવું થાય તો એનો ઉપાય આત્મજ્ઞાન સહિત હોય તો કે તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ભાઈ આત્મજ્ઞાને આનાથી જ પ્રાપ્ત થાય કે બીજાથી પ્રાપ્ત ન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પણ આજ, અને આત્મજ્ઞાન જોડાયા પછીનું સાધન પણ આજ. હવે કેવા ઉંધેરે વડે ચડાઈ સમજી લ્યો કે જ્ઞાન ન હોય ત્યાં સુધી આ બધી વસ્તુ વ્યર્થ છે, અને જ્ઞાન થયા પછી વ્યર્થ છે. જ્ઞાનીને શું જરૂર છે? આવા એ ક્યાં બંધા? એ તો જ્ઞાની છે. એલા જ્ઞાન પછી જરૂર નથી, જ્ઞાન પહેલા જરૂર નથી. તો આ બધી શેના માટે ભગવાને કીધી? શેના માટે કીધી? જ્ઞાન પહેલા વ્રત તપ જપ સંયમ કાંઈ કરવું નહીં, અને જ્ઞાન પછી તો કે હવે એને શું જરૂર હોય? એ તો ગમે તે પ્રકારનો વ્યવહાર કરે. હા, ખ્યાલ નથી. જુઓ, આ સ્યાદવાદ સમજાતો નથી, આ અનેકાંત સમજાતો નથી. આ વિતરાગ દર્શનને સમજવા માટે જે અપેક્ષાએ જે કથન હોય એના અપેક્ષાએ આશય સમજવાના હોય, અને આશય સમજીને જીવે ભગવાનના માર્ગે ચાલવું જોઈએ, એ નથી ચલાવતું. અને ભગવાનને ખ્યાલ છે આ, એટલે એને તરત જ ગાથા મૂકી દીધી કે ક્યાંય જીવ આ પ્રકારના રવાડે ન ચડેલે.
ત્યાગ વિરાગ ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગ તો બે નિજ ભાન.
હે આત્માર્થી જીવ, આ વિતરાગના ન્યાયને સમજવા પ્રયત્ન કર. આત્મસિદ્ધિમાં ભગવાને અગોપ્ય માર્ગ આપ્યો. ગાથાએ ગાથાએ જ્ઞાનના પ્રકાશના અજવાળા રેલાવ્યા છે. રોમે રોમની અંદર આત્મજ્ઞાનનો પ્રકાશ થાય, ઉજાસ થાય, કોટી જન્મના અજ્ઞાન દૂર થઈ જાય, બધા તિમિર અંધકાર દૂર થઈ જાય. આ ગાથાના એક એક શબ્દમાં રહેલી ભગવાનના શબ્દોના ભાવ, એના આશયને પકડવા પ્રયત્ન કર, અને તારા ચિત્તની અંદર ત્યાં વિરાગની દ્રઢતા નહીં હોય તો જ્ઞાન ન થાય. મોહ પરિણામથી જ્ઞાન થાય એમ તારું કેવું છે? આસક્તિથી જ્ઞાન થાય એમ કેવું છે? અને એ ત્યાગ વિરાગમાં અટકી રહેતો નહીં. આ યમ નિયમમાં જે કીધું છે એ અટકી રહેતો નહીં, એનાથી આગળ ચાલશે. આત્માના લક્ષ્ય બધું કરજે. બે ગાથાની અંદર કેટલા શાસ્ત્રોનો પ્રભુએ ઉકેલ આપી દીધો, કેટલા શાસ્ત્રોમાં ગળમતલ છે, કેટલા શાસ્ત્રોમાં છે, કેટલા જીવો ભમે છે આમાં ને આમાં, ભયમાં જ કરે છે. એ બધું નકામું છે એમ કરીને સદવ્યવહારનો લોપ કરીને બેઠા છે. જે પોતાને જ્ઞાની કેવડાવે છે એને લોપ કર્યો, કેમ કે પછી બીજી માન્યતા પછી ઉભી જ છે કે જ્ઞાનીને કઈ જરૂર જ નથી. એને ખ્યાલ નથી કે ચોથાથી તેરમાં શું છે કઈ ખબર નથી. છે ખબર, શબ્દોનું પાંડિત્ય છે, પણ એની સાથે આપણો વિષય નથી. આપણે સમજવું છે કે અસદગુરુને દ્રઢ કરે. આ દ્રઢતા ક્યારે થાય? અસદગુરુની અસદધર્મની ક્યારે થાય? અને જો થતી હોય જીવને તો એનું લક્ષણ ત્યાં કહ્યું છે કે ક્યારે થાય, એનો આગ્રહ ક્યારે થાય. સંસારના કોઈ પદાર્થ પ્રત્યે લાલચમાં જો હોય, કોઈ લાલચુ હોય જો આપણામાં, તૃષ્ણા હોય, અલ્પ પણ સુખની ઈચ્છા હોય, પેલા નિર્ણય એ કરવો પડે કે સંસારના કોઈ સંયોગ, કોઈ પદાર્થ, કોઈ સંબંધ, કોઈ કારણ, એમાંથી સુખની પ્રાપ્તિ કોઈ કાળે છે નહીં. સંસારનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ પણ સુખનું કારણ નથી. દેવગતિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ દેવાધિદેવ ઇન્દ્ર મહારાજા એનો, અને મનુષ્યનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ ચક્રવર્તી એ પદ પ્રાપ્ત થાય તોય કે છે સુખ નથી. સુખ હોત તો ચક્રવર્તીઓ વિરાગને માર્ગે ન જાત, સંયમના માર્ગે ન જાત, ભગવાનના શરણમાં ન જાત. સુખમ ન ભોગ, સુખ નથી. ચક્રવર્તીની પદવીમાં સુખ નથી, ઇન્દ્ર મહારાજાની અધિકારમાં પણ સુખ નથી. માટે સંસાર આ બે શબ્દનો ક્યાંય મેળ ખાય એમ નથી. સુખ અને સંસાર કે નથી તો જીવ અસત ગુરુ અસત દેવ અને અસત ધર્મની અંદર આગ્રહે ભજ્યા કરે, પોતે ભજે એનો આગ્રહ રાખે, આમ જ કરાય, આનાથી આમ થશે, મને આમ થયું, અમારા કાકાને આમ થયું, એક પાટાટાને આમ થયું, એને આટલા હનુમાન ચાલીસા કેરણ આમ થઈ ગયું, અને આટલા ભક્તામર કેરણ આમ થઈ ગયું, અને આટલું આમ કર્યું. એકે મિથ્યા શ્રદ્ધા નહીં, કર્મને તોડવા સિવાય બીજી કોઈ વાત નહીં. એ લક્ષ હોય તો જ ક્રિયા થાય. આનો લક્ષ કોઈ દિવસ જીવનમાંથી આપણા આંખ આગળથી દૂર થવો જોઈએ કે મારે અબંધ થવું છે. અને અબંધ થવું છે એને કર્મોને છે નવા બાંધવા નથી. કોઈ પણ પ્રવૃત્તિમાં બંધાય, કેમ કે સંસારના સંયોગમાં છું એટલે બંધાવાનો જ છું, તો ત્યારે ધ્યાન રાખવાનું છે કે મારા બંધ પડશે એ મારા ભાવથી પડશે તો એમાંય શુદ્ધિ રાખું, પણ અનુબંધે પાછો ખરાબ ન થવા દઉં, નહીં તો પાછો અવસર ચૂકી જઈશ. પછી બધી ક્રિયાઓ કરવાની, પછી બધી વિધિ કરવાની, બધા મંત્રો કરવાના, બધું પછી કરવાનું. એકવાર સંસાર સુખમાંથી આ જીવની દ્રષ્ટિને ખસેડી લેવાની. લૌકિક સુખ નહીં, સાંસારિક સુખ નહીં, પદાર્થનું સુખ નહીં, સાધનનું સુખ નહીં. સુખ નિરપેક્ષ, વસ્તુ નિરપેક્ષ સુખ. સુખ એ જેની પાછળ દુઃખ નથી, સુખ એ જ કે જેની પાછળ દુઃખ નથી, એને જ અવ્યાબાધ સુખ કીધું છે. કે જે સુખને જગતનું કોઈ પરિબળ બાધા પહોંચાડી શકે નહીં એ અવ્યાબાદ સુખ કહ્યું છે. અનંત સુખ કીધું, એ પાછું સુખ ક્યારે અટકે નહીં, કોઈ એને બાધાય ન પહોંચાડે એના ફ્લોમાં, પાછો એનો ફ્લો અટકે નહીં પાછો. એટલે અનંત અને અવ્યાબાદ શબ્દ મૂક્યો છે જ્ઞાનીઓએ. સુખ માટે અનંત અને અવ્યાબાદ બે શબ્દ મૂક્યા છે. આ બંનેના અર્થ સમજવા કે અવ્યાબાદ એટલે શું, અનંત એટલે શું. અવ્યાબાદમાં એના ફ્લોમાં ક્યાંય રૂકાવટ નથી, ક્યાંય અંતરાય નથી, એટલો બધો ફ્લો કન્ટિન્યુઅસ અસ્ખલિત છે. અને પછી તો પતી જાય તો બંધ થઈ જાય પાછું. આપણે નળનો ફ્લો અસ્ખલિત હોય પણ ઉપર ટાંકી ખાલી થઈ જાય તો અસ્ખલિતમાં અંત તો આવે. અવ્યાબાદ આપણે કહીએ પણ એનો અંત તો ના, એને કોઈ બાધાય ન કરે અને અનંત છે. અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત એ ક્યારે કરાવી અનંત અવ્યાબાદમાં, કે જયારે અયોગી પદમાં આવ્યો ત્યારે. અને અયોગી પદમાં ક્યારે આવ્યો, મહન વચન કાયા એક પરમાણુ માત્રની સ્પર્ધા રહેલી, જગતના એક પણ પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, ત્યાં સુધી કે પોતે ધારણ કરેલ મન વચન કાયાના યોગને પણ એ જ્ઞાની ત્યારે એ યોગને રૂંધીને અયોગી થઈ જાય છે, શૈલેષીકરણ કરે છે. શૈલ એટલે પર્વત, એ પોતાની અવસ્થા પર્વત જેવી અચલ નિશ્ચલ, શરીર શરીરના ઠેકાણે, ચેતન ચેતન, શરીર જળ છે, એ જીવંત અવસ્થાની અંદર ભલે અલ્પ સમયે, જૈન ભાષાનો સમય છે, પાંચ અક્ષર જેટલો જ છે, એ સમયમાં પણ એ દેહની અંદર રહેલ દેહ જળ થઈ જાય છે, આખો એના પરમાણુ બધા છૂટા પડી ગયા છે અને ચેતન જુદો છે. અને એ પ્રકારે રૂંધીની સમયમાં ગતિ કરીને ઉર્ધ્વ સિદ્ધાલયની અંદર ચાલ્યો જાય છે. આ અપૂર્વ અવસરમાં બધો ક્રમ આપ્યો છે, ક્રમ છે, સ્પીડ એની જ છે, વિતરાગની, વિતરાગ વિજ્ઞાનથી બધું સમજાય. પણ આ કેમ થાય છે, આ કૃતકૃત્યતા કેમ થાય છે, એને અસત દેવ અસત ગુરુ અને અસત ધર્મનો આગ્રહ અને તે સંબંધિત કૃતકૃત્યતા માન્ય થાય. જો શબ્દ સમજ્યો, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય. કૃતકૃત્યતાનો ભાવ હજી કે ના, એ મારું કલ્યાણ કરશે, એનાથી સારું થઈ ગયું, એનું આમ થાય, એને મંત્ર એટલે સારું થયું, એને હાથ પહેર્યું એટલે સારું થયું, એને આમ કર્યું એટલે થયું, ઘણું છે. એને પાણી આપ્યું, એને દોરો બાંધ્યો, એના દાણા ખાધા, એને આ કર્યું, ક્યાંય એક પ્રકારમાં ક્યાંય ઊંડા ઉતરવું નહીં, ઉતરવા જતી. પ્રકાર જેમ અનંત છે એમ સંસારના પ્રકાર અનંત છે, નહીં તો સંસાર અનંત નો હોય. માટે આપણે અનંતના પ્રકારમાં ઊંડા નહોતો, અનેક સ્વરૂપ છે એના, પણ એ સ્વરૂપનો સાર આપણે સમજવો જોઈએ કે આની ક્યારે કૃતકૃત્યતા ન થવી જોઈએ જીવનમાં. દવા લીધીને હું સાજો થયો, પણ દવાની કૃતકૃત્યતા થઈ ગયો શ્રદ્ધામાં. મારું કર્મ વેદનીય કર્મ શાંત થવાનું હશે, એને જે નિરપેક્ષ ભાવે પ્રયત્ન કર્યા એમાં પુદગળ આહારના લેવાના દેવાના એમાં જે કાંઈ એનું આવી ગયું અને એનો સમય એની સ્થિતિ એનો કાળ પાયકો ને એનું જે કાંઈ થવાનું તો થઈ ગયું. પણ કોઈ દી એની કૃતકૃત્યતા માન તો ઈ નહીં ઔષધ બીજાને જીવાડી કેમ ન શકું, તને જે ઔષધ બળીભૂત થયું બીજાને કેમ ન થયું, ન થાય. આવો એકાંત નિર્ણય આપણો ખોટો છે, આ માન્યતા ખોટી છે, આ કૃતકૃત્યતાની માન્યતા છે આપણી. અને આપણે માન્યતા આપણે કિસ્સામાં જે સાચું ઠર્યું એ ઠરાવવા જ પ્રયત્ન કરીએ છીએ. આ અધર્મ ક્યાં ફેલાય છે, આ મિથ્યાત્વ કેવી રીતે ફેલાય છે? જે પોતાના અનુભવની અંદર આવો કંઈક સંયોગિક પરિણામ જોવા મળી ગયું, સંયોગિક ધંધામાં ક્યાંક એને બરકત આવી ગઈ, એક ફ્લુક એક ચાન્સ લાગી ગયો, ગમે ત્યાં કોઈ પુણ્યનો ઉદય આવી ગયો, એમ કે આમ જ કર્મથી પૈસા કમાવાય અને બીજા કંઈક ભૂમિ ભેગા થઈ ગયા અને પોતે કૃતકૃત્યતા જ મહિના કરે છે, એમાંથી તો મસ્ત થતો નથી હજી કે ધંધો આમ જ થાય, આનું આમ જ કરાય. અરે તને તો સંયોગિક ફ્લુકમાં તારી લોટરી લાગી બાપા, હા હું તો તે હજારવા કર્યું હતું અને છતાંય ફેલ ગયો છે. કૃતકૃત્યતા માનવા માટે થઈને નક્કી કર્યું કે કૃતકૃત્યતા કોની માનવી, કૃતકૃત્યતાનો ભાવ ક્યાં કરવો, મિથ્યા તત્વમાં કે સત્તત્વમાં, અસત્તત્વની કૃતકૃત્યતા માનવી કે સત્તત્વની કૃતકૃત્યતા માનવી. વિવેક એનું બીજું નામ છે, વિવેક. જીવ તત્વની વિચારણા કરે, તત્વનો વિવેક કરે. કૃપાળુ દેવે એટલા માટે કહ્યું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. ભાઈ જે ઘટના મને ઘટી છે એ ઘટનામાં તત્વનો નિર્ણય હું નહીં લઉં, ઘણા પાસા છે, તત્વનો નિર્ણય તો વિતરાગના વિજ્ઞાનના આધારે લઈશ. મારે તો કેટલાય પ્રકારના મારા બંધ અનુબંધના પાપ પુણ્યના શુભ અશુભના ઉદયો કામ કરતા હશે, એટલે એમ તત્વનો નિર્ણય ન લેવાય. અને એના આધાર ઉપર અસદૈવ અસદ્ધર્મ અને અસદગુરુને ચારે બાજુ જીવો વળગી પડ્યા છે. એ અનંતાનુબંધી કસાય સંભવે છે અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદી ભાવોને જે મર્યાદા પછી નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કસાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. એથી પણ આગળ જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદી ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતા નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે જ્ઞાનીઓએ. આખો વિષય શાસ્ત્રનો છે. નિર્ધ્વંસ પરિણામની મર્યાદા શું અને તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી કસાય હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કસાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. સ્ત્રી પુત્રાદી ભાવોમાં કૃપાળુ દેવે કહ્યું છે કે કોઈ પુત્ર નથી, કોઈ કોઈનો પિતા નથી, અનુત્પન્ન એવા આને કોઈનું પિતા પણ સંભવતું નથી અને કોઈનું પુત્ર પણ સંભવતું નથી. આ સંયોગિક અવસ્થા છે, આ ઋણાનુબંધ છે. સંસારના ઋણાનુબંધના કારણે કેટલાય ઘરે પુત્ર પણ જન્મ્યા છે અને કેટલાયને પુત્ર તરીકે જન્મ અપાવવામાં નિમિત્ત થયા છીએ. માત્ર મનુષ્યમાં નહીં, માત્ર મનુષ્યમાં નહીં, બધા જ ગર્ભજ પ્રાણીઓની જે યોનિ છે એની અંદર પણ, તિર્યંચમાં પણ જીવ ક્યાં બેઠો છે તો એની મર્યાદા જ્ઞાનીએ કીધી છે કે પિતા પુત્રમાં આપનંસી ભાવ ક્યાંથી આવ્યો કે મારો દીકરો છે કેમ ન માને, ફડાકો એક મારી દઉં, ઉભો રે ભાઈ, ફડાકો પછી મારજે. બહુ વિચારવાળો છે ક્યાં જીવ બંધાય છે. મોહનીયના ભાવ સંસારના સંબંધમાં જ્ઞાની કહે છે કે આવી પ્રકારનો નિર્ધનામ વિતરાગના માર્ગમાં આવ્યા પછી પુત્ર ધર્મ અને પિતા ધર્મની મર્યાદા સમજવી પડે. આ બધો એટલો બધો કઠિન વિષય છે કે લોકની અંદર આ વાત આ સ્વીકાર કોઈ સાંભળવા પણ આમ કોઈને બેસે નહીં કે આ શું વાત કરે છે. અને આનો અતિરેક થઈ જાય, ઊંધું બાફી મારે પાછું. સમજવાનો છે સંસારના સંબંધની મળ્યા. ઓહો, કોઈ એવા પુણ્યના સંયોગથી ઉત્તમ ઘરની અંદર, ઉત્તમ કુટુંબમાં, સરસ મા બાપ ભાઈઓ આ બધા સાથે આપણો સંબંધ થયો છે. પણ આ બધો સંબંધ સંયોગિક છે. મારે અમારે બધાએ સાથે મળીને પુણ્યની છે કે સૌ અબંધના માર્ગે આગળ વધે, કોઈને કોઈ એકબીજામાં અંતરાય ન કરે. એવા સરસ મજાના માતા પિતા છીએ, એવા સરસ મજાના ભાઈ ભાંડુ કોઈના બહેના છીએ. ઓહો, જેવા ભદ્રિક જીવો આપણે એકબીજાના સંસ્કારના ધોર ઉપર કોઈ એવા અનુબંધના પુણ્યના મેળ થઈ ગયા આપણે છીએ. આ કોઈ આપણું પરમેનન્ટ સ્વરૂપ નથી, આ કોઈ શાશ્વત નથી કે આ બાપ જ એના દીકરોના ભાઈના બેનના માને આ વહુને આ અંતે. આ એક સંબંધ શાશ્વત નથી. આ ભવ પૂરતા જ આયુષ્ય એનું અથવા આપણું છે તે પૂરતા જ, એનું ખતમ થાય તો એ વાત પૂરી થઈ, આપણું ખતમ થાય તો એ વાત પૂરી થઈ. મારું મામા પણ ત્યાં સુધી કે જયારે જ્યાં સુધી ભાણીઓ જીવે છે ત્યાં સુધી. ભાણીઓનો મામો મટી ગયો, વાત પૂરી થઈ ગઈ. પણ તું હું મામો હતો, મામો હતો, તું બેઠો છો, તું મામો નથી. લે હવે શું કરવું? કેમ કે ભાણીઓ ભાઈ અને ભાણીઓ ઉભો છે ને, તો તું મામો મામો આખો આવેલો ગયો. ભાણીઓ ભલે બેઠો ઈ એમ કે મારા મામા જેવી કોઈ ચીજ હતી વહી ગયો, અમે તો હવે એને યાદ કરી છે. ઓહો, મામા પણ કાપણું ગયું, પિતા પણ ગયું, પુત્ર પણ ગયું, ભાઈ પણ ગયું. આ બધા સંબંધ સાંયોગિક સાપેક્ષ છે, સાપેક્ષ છે. આ બધા સંબંધની અંદર કોઈ એવા ઋણાનુબંધ પુણ્યના થયા છે, એને કારણે આવા સારા શિક્ષિત સુકુળના ઉચ્ચ ગોત્રના ખાનદાન સંસ્કારી આવું જો મળ્યું હોય તો જીવે વિચારણા કઈ કે હવે મારા સંબંધમાં આવેલો કોઈ આ અબંધના માર્ગની અંદર જાય અને ક્યાંય ભૂલે ચૂકે અનંતાનુબંધીના માર્ગમાં જાય. આ બાધા ખપડે ન ચડાવી દઈએ આપણે આપણા દીકરાઓને, દીકરાને બહુને બધાને. દીકરાએ બાપને ચેક કરવો પડે, બાપ દીકરાને ચેક કરે, એવો આ વિતરાગનો માર્ગ છે. કે નહીં જાતવું હવે નહીં ચાલે, બહુ કર્યું, હવે આપણા સંબંધ થયા છે એટલે એની ફરજ છે. ફરજ આ ધાર્મિક પારમાર્થિક ફરજ છે. સાંસારિક ફરજ તો એક કામ ચલાવ છે. બહુ વિવેકનો સાધનાનો માર્ગ બહુ કઠિન છે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો છે. કારણ કે આ નિર્ધ્વંસ પરિણામ જ્ઞાનીઓએ કીધા. કૃપાળુ દેવે લખ્યું છે, એને લખ્યું કે પુત્ર પેલા નહોતા અને પુત્ર થયા પછી પુત્ર એમનો ગુજરી ગયો એક ભાઈનો, ને પછી એને પુત્ર હોવામાં એટલા બધા એની અંદર પરિણામ એના બગડતા હતા. એને કહ્યું કે પેલા હતો નહોતો, ત્યાર પછી બહુ ભાવ થયા, મારે એકાદો દીકરો હોય તો સારું, આ વંશ વહેલો જળવાઈ દે. લૌકિક માન્યતામાં ઘૂસી ગયો ને વંશની, એલા અનાદિકાળનું પરિભ્રમણમાં વેલાને ક્યાં પકડીને બેઠો, કેટલા વેલા તે કર્યા દુનિયામાં. મેં કીધું નિર્ધ્વંસ પરિણામ છે, આવું ક્યાંથી મગજમાં આવી ગયું? એને માટે થઈને કોઈ બીજા લગ્ન, એને માટે કોઈ અભ્રમનું સેવન, એને માટે થઈને કોઈ એવી પ્રકારની માન્યતા, એવા મિથ્યા, એવી અંધશ્રદ્ધામાં જીવો જગતના જાય છે. દીકરો હોવો જોઈએ એના માટે થઈને આ પરિગ્રહ મારે છોડવાનો છે, મારે પરિગ્રહ કોઈનો હપમા માટે થઈને આની એની એકરામણ પધી જાય, નિર્ધ્વંસ પરિણામમાં જીવ પહોંચી જાય છે. જે સંબંધ સંયોગિક છે, જે સંબંધ હોવા ન હોવા એની સાથે કંઈ મતલબ જ નથી. હું સંસાર એટલે મારો દીકરો હોવો જ જોઈએ, આ કોઈ મતલબ જ નથી. બે મતલબની વાત છે બધી. હોય તો એના ઉપર મમત કરવાની જરૂર નથી, કેમ કે સંયોગ છે, ઋણાનુબંધ છે. કોઈ જીવ મારે ત્યાં પુત્ર પણ આવ્યો હશે, હશે થોડીક પરિપક્વતા જોઈએ આની અંદર, ઉચ્છૃંખલતા નહીં ચાલે. પણ આ પરિપક્વથી દાપણનો માર્ગ છે, આ બધો શાણપણનો માર્ગ છે સમજવાનો. કેમ કે આની અંદર અનંતાનુબંધની વાત મૂકી છે એટલે આ વાતને જરા કહેવી પડે છે. પણ જો બરોબર વિવેક લઈ રહી આની અંદર ચૂકી જઈશું તો ઘરે ઘરે ઝઘડા નથી કરવા કે તું મારો બાપ નથી, જા. ભગવાને કીધું છે કોઈ કોઈનો બાપ થયો એવું જગતમાં બનતું નથી, અસંભવિત છે. તો તું વળી કોણ કહેનાર? તું મારા બાપા કે તમે મારા મામા છે ને, તમે મારા કાકા છે ને, એના માટે વાત નથી થતી. સંસારની અપેક્ષાએ આ વાત થતી નથી, પરમાર્થની અપેક્ષાએ વાત થાય છે. જીવના પરિણામ પરિણામ ક્યાંય આ નિર્ધ્વંસ પરિણામમાં જીવ ચાલ્યો ન જાય, કે જે નિર્ધ્વંસ પરિણામ પણ જ્ઞાની પુરુષ કહે છે કે અમે જે સંસારના સંબંધની મર્યાદા કીધે એ મર્યાદાથી બહાર જો તમે જશો, એ મર્યાદા વટાવી જશો તો અનંતાનુબંધીમાં જશો. આ બંધ ને અનુબંધમાં તો છો જ તમે. અત્યારે વિષય અનંતાનુબંધીનો છે, બંધ અનુબંધનો નથી. એટલે સંબંધ છે પણ એ સંબંધની મર્યાદાની બહાર સંબંધ ન જાય. એ જેમ પિતા પુત્રના ન જાય એમ ગુરુ શિષ્યના પણ ન જાય. સંસારનો કોઈ સંબંધ ન જવો જોઈએ જે નિર્ધ્વંસ પરિણામમાં આવે. અને નિર્ધ્વંસ પરિણામ કે જે વસ્તુ સ્થિતિ છે જ નહીં, જે સાયોગિક છે, એને શાશ્વત માનીને જીવ એના પ્રત્યે તીવ્ર તન્મય ભાવ કરે, તીવ્ર માઠા ભાવ કરે, તીવ્ર ઉપયોગની અંદર એ સંબંધના આધાર ઉપર પોતાનો આખો કસાય ક્રોધ માન માયા લોભ એ કરે, આ નિર્ધ્વંસ પરિણામમાં જીવ ચાલ્યો જાય છે. કારણ કે એને પિતા પણ વેદાય છે એટલું બધું, પુત્ર પણ વેદાય છે એટલું બધું, સગ પણ સંસારનું છે વેદાય છે, ને એમાં આકડો બાણ થઈ જાય છે, ક્રોધથી રાતો પીળો થઈ જાય છે, ક્યાંક માનથી ઊંધો ચત્તો થઈ જાય છે, ક્યાંક લોભથી માયા આચરે છે. આ સંબંધની અંદર આ સંબંધ પ્રત્યેની દ્રષ્ટિ નથી. નિર્ધ્વંસ પરિણામમાં ગયો, જ્ઞાનીના વચનમાં આવેલી મર્યાદા ઓળંગી ગયો. એક નવો દ્રષ્ટિકોણ કૃપાળીદેવે આની અંદર આપ્યો આપણે અનંતાનુબંધીમાં, કે અસદેવ અસદ ધર્મ અને અસદ ગુરુ એના પ્રત્યે આગ્રહ ભજે અને એમાં કૃતકૃત્યતાની માન્યતા થાય ત્યાં તો અનંતાનુબંધી છે જ, પણ સંસારના જે આ પુત્ર પિત્રના આદિના ભાવ છે એની અંદર પણ જ્ઞાનીઓએ જે વચનમાં મર્યાદા કીધી છે તેનાથી ઉપર વટે, એના નિર્ધ્વંસ પરિણામમાં જો જીવ આવે અને એમાં પ્રવર્તે તો પણ અનંતાનુબંધી છે. કૃપાળુ દેવની એટલી બધી જબરજસ્ત વાત આ પત્રની અંદર એને મૂકી છે. કેમ કે આ પત્રના સંદર્ભમાં બીજા ઘણા પત્રો છે અને પત્રોની અંદર આ સૌભાગભાઈના મનસુખભાઈના બધાની સાથે આ એક વિચારણા ચાલે છે જબરજસ્ત. અને મેં કહ્યું ને કે એક વ્યક્તિએ એક મુમુક્ષુએ પુત્ર ગુમાવ્યો છે ને એના અનુસંધાની પ્રક્રિયા શરૂ થઈ, એટલે ભગવાને અનંતાનુબંધી સમજાવવામાં આ બધું સમજાવીને પછી આ મૂક્યું છે કે સ્ત્રી પુત્રાદી ભાવોની અંદર, સ્ત્રી પુત્રાદી ભાવ જગતમાં સ્ત્રી અને પતિ પણ હોય ન હોય, કોણ ક્યારે આયુષ્યના બંધનોનું કંઈ નક્કી કરેલું છે અને એની અંદર નિર્ધ્વંસ પરિણામમાં જાય. પતિ પણ કોઈ પરમેનન્ટ નથી, પત્ની જ નથી, મારું કોઈ નહીં, ભાઈ મારું ઘર બંધ થઈ ગયું, કરવાવાળું કોઈ નહીં, ભાઈ હું આમ તેમ સમજી જા, આવે તો મર્યાદા સુધી મર્યાદા વડોટી જામાં માપ મારે એવું લખી દીધું કે તું જીવ ત્યાં સુધી તારી પત્નીએ જીવવું જ જોઈએ, તારી સેવા કરવા. ક્યાંથી આવી ભ્રમણા મરગજમાં ઘૂસી ગઈ છે? અને જે જાય કે હા હો, તમારે કોઈ કહેવાવાળું નહીં હો, બધાના પરિણામ ન હોય અહીંયાથી બગડે બરાબર ના, અને એવો અનંતાનો મંદિર ધકેલાઈ જાય. કોઈ કહે નહીં કે ભાઈ પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, તમારા કર્મો ને મારા કર્મો, એના કર્મો પત્નીનાય જુદા ને તારાય જુદા, બાપા આ તો સાંસારિક સંયોગ છે એ પતિ પત્નીનો, અને એ સ્થિતિ આધારિત છે, કાળિત છે. જાય કોઈ વેલા જાય, કોઈ મોડા જાય, પણ અહીંયા તો પુરુષને એમ જ થાય કે હું જીવું ત્યાં સુધી બૈરીએ જીવવું જ જોઈએ, નહીં તો ભાવને પછી કોણ, ને પછી આ વખતે ખબર દેખભાળ કરનાર કોણ? અરે ભાઈ બીજી રીતે વિચાર ને. સંસારની વ્યવસ્થા એવી કરી મૂકી છે, નિર્ધ્વંસ પરિણામમાં આપણે છીએ. આ સંસાર આપણને ક્યાં બંધાવે છે આપણે નથી એનું સાયોગિક સ્વરૂપ સમજી શકતા. નિર્ધ્વંસ પરિણામ સમજાય એકવાર જીવને, પ્રત્યેક સંબંધની મર્યાદા સમજો, સંસારના પ્રત્યેક સંયોગની મર્યાદા સમજીએ. સંસારની અંદર પ્રત્યેક ઋણાનુબંધ જે એના બધા બંધ અબંધના આ બધા જો એના તોલમાપ સમજાય, ખૂબ જીવનમાં શાંતિ આવશે. ક્યાંય આવી ખોટી માન્યતામાં, આવા પરિણામમાં, અને એ જીવ જે પરિણામ કરતો હોય દિવસ ને રાત, કસાય પરિણામ કરતો હોય, એ કસાય પરિણામમાં જાય અને કસાય પરિણામ એને અનંત સંસારનો અનુબંધ કરાવે. જ્ઞાનીઓએ આ વાતને એટલી બધી સોય ઝટકીને કીધી છે. આ તો કૃપાળુ દેવો સમર્થ પુરુષ છે ને, એ આવા શબ્દો લખી શક્યો. બાકી કોઈ કોઈ જ્ઞાની એના વચનમાં જો આવા શબ્દો લૌકિકના લખે કે કોઈ કોઈનો પિતા અને કોઈ કોઈનો પુત્ર પણ હવે કોઈ કાળમાં સંભવતું નથી ને અમે એવું જાણ્યું નથી, આવું બધું પત્રમાં લખે તો મને લાગે એને ઉભો ન રહેવા દો. પણ આ તો એક સમર્થ પુરુષ છે, એવો જુગ જુગનો જોગી આવ્યો છે. અને એણે આવા રહસ્યો, અદભુત રહસ્યો, આ બધા રહસ્યો કાંઈ નથી કોઈ જગ્યાએ કોઈ કહેવાય તૈયાર નથી. જોખમ લઈ આવું, કોણ જોખમ લે? અમારે અમારી દુકાનો ચલાવવી છે, અમારે અમારા ધંધા ચલાવવા છે, આ પ્રકારના પરમાર્થ માર્ગનું પણ હોય તો અમારે અમારું ચલાવવું છે ને. અને લોકો અહીંયા સમજે કે ના ના આવું કાંઈ નથી, અહીંયા તો સ્ત્રી પુત્ર પિતા બધી વાતનું અહીંયા તો નિષેધ છે. કે છે એની મર્યાદાનો નિષેધ કીધો તને ભાઈ, એની મૂળ નિષેધ કીધો નથી. પણ એ અનંતાનુબંધીની અપેક્ષા, એ બંધની અપેક્ષા એની જુદી વાત છે. હજી આ તો અનંતાનુબંધીનું સમજવું છે સ્વરૂપ. અને અનંતાનુબંધીના સ્વરૂપમાં જ્ઞાની કે છે કે જેટલા અસદગુરુ અસદદેવ અને અસદધર્મની મિથ્યા અગ્રવકની માન્યતા અને કૃતકૃત્યતા જેટલી ખોટી છે એટલી જ સ્ત્રી પુત્રાદી અને આદિ જે ભાવ છે એ પણ એવી જ તોલે મૂકી દીધા. હા, દેવગુરુ ધર્મ તો બહાર છે ને ઘરની, આ તો વ્યક્તિગત સંસારમાં સ્ત્રી પુત્રાદી ભાવ છે. એમાં પણ જ્ઞાની અંદવેશ કરીને કીધું કે જોજે હો, બહાર તો અનંતાનુબંધીની સંભાવના છે, આ અમે જે સ્થાનક કહીએ છીએ તે સ્થાનકે પણ તે કસાયનો વિશેષ સંભવ છે. એમાંનું એક સ્થાનક અસદગુરુ દેવ અને ધર્મ એના પ્રત્યેનો મિથ્યા આગ્રહ ભજવાનું અને એના માટેની કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા. અને બીજો પ્રકાર કીધો વ્યક્તિગત જીવનની અંદર સ્ત્રી પુત્રાદિ ભાવની અંદર આવું મોહાંધપણું, આવું મમત્વ, આવા નિર્ધ્વંસ પરિણામ પોતાના પિતા પ્રત્યે, પોતાના પુત્ર પ્રત્યે, પોતાની પત્ની પ્રત્યે, પોતાના સંતાનો પ્રત્યે, પોતાના કુટુંબીજનો પ્રત્યે ક્યાંય જાણે અજાણે ન થાય. આમાં પણ અનંતાનુબંધી કસાય સંભવે છે. સંભવે છે શબ્દ મૂક્યો છો, કૃપાળુ દેવનો શબ્દ છે, સંભવે છે. બી એલર્ટ. સંસારમાં પણ રહેવામાં એની માયા મર્યાદા બધી બરોબર રાખો. એટલે કોઈ શાસ્ત્રકાર ડાયાસને લખ્યો કે 16 વર્ષની ઉંમરના દીકરાને મિત્ર ગણવો. એ વ્યવહારના માર્ગની અંદર એણે આ તત્વજ્ઞાન સમજાવવા માટે જ કદાચ આ બધું લખ્યું હશે. અને આપણા ઘરે આવેલી પુત્રવધુને દીકરી ગણવી, અનેક મર્યાદા સંબંધની છે. આવી મર્યાદા તૂટી જાય નિર્ધ્વંસ પરિણામમાં સળગાવવાના આપઘાતના આવા કિસ્સાઓ આપણા સમાજની અંદર બને છે. એની અંદર આ નિર્ધ્વંસ પરિણામ સમજાય, આ ક્રોધ માન માયા લોભના પરિણામ, આ માન કસાય કોઈ સાસુનો હશે, કોઈ નણંદનો હશે, કે કોઈ જીવને આત્મહત્યા સુધી જવું પડે, આ એનો માન કસાય, આ અનંતાનુબંધી સમજાય, આ કોઈનો ક્રોધ કસાય સમજાય. સંસારના સસદધર્મની કોઈ વાત જ નથી. આ રોજનું ઘરનું કામ જ કરવાનું છે કે લુગડા કોણે ધોયા અને ઘરની અંદર પોતા કોણે કર્યા. એની જ હાઈબળતરાની અંદર સંસાર આખો સળગાવી નાખ્યો છે આપણે. અનંત અનુબંધની અંદર આ બધા જીવો જે ઘરમાં, કૃપાળુ દેવે સાદુ વાક્ય પુષ્પવાળો મૂક્યું કે જે ઘરમાં આ દિવસ સંપથી ક્લેશ રહિત શૌચતાથી જાય એવો દિવસ પવિત્ર ને તું માનજે. મારા ઘરમાં આવો કુસંપ ન થાય, મારા ઘરમાં આવા પરિણામ ન થાય. પૈસા ઓછા હશે ચાલશે, સંપત્તિ વેચી નાખો, જેને જે જોઈએ આપો, કઈ વાંધો નહીં, ક્લેશ નહીં થવા દેતા, કોઈના પરિણામ ન બગડે. એક ઘરના વડીલ તરીકે, એક ઘરના કુટુંબીજન તરીકે આવો આપણને ડાપણ છે. આ કૃપાળુ દેવના જયારે વચન સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે ઘર ઘરની અંદર અનંતાનુબંધીના કસાય સળગતા પડ્યા છે. આપણે રોકવા જ આપણા હાથમાં છે. અસદ દેવ અસદ ધર્મ અસદગુરુ તો હજી બહારની વાત છે,
ઘરની અંદર મારા કુટુંબમાં સાથે રહેવાના કોઈના પરિણામ આવા નિર્ધ્વંસ પરિણામ ન થવા દેવા. એક સંસારના તુચ્છ પદાર્થો માટે, એક નાના મોટા કામ માટે એમાં ઘસાઈ ગયા, કાયા ઘસાવાની છે, રાખ થવાની છે. જરા શીખીએ, આપણે ખમી ખાતા શીખીએ, સહન કરતા શીખીએ, જીવનના પ્રસંગોની અંદર આવ્યા કરે કંઈક. કોઈ જીવનો એવો ભાવ આવે તો, ઉદ્વેગ ભાવ હોય તો આપણે એને ત્યારે ક્ષમતા ભાવથી સમાવી લેતા શીખીએ. એ જ ઘરની વડીલપણાનું આપણું લક્ષણ છે કે આપણે મોટા છીએ, ભાભી છીએ, બા છીએ, તો બાના અર્થકને આપણે સાર્થકતા કરીએ. ઘરમાં બા બેઠી હોય અને કોઈ જીવનો નિર્ધ્વંસ પરિણામ થાય, ઘરમાં પિતાજી હાજર હોય અને કુટુંબની અંદર કોઈ અનંતાનો મંદિરમાં ખેંચાય, ભાઈઓ ભાઈઓ